શ્રી વેમસારજી પરમાધુર, એમાં પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનો ચાલે છે. એમાં આપણે એ શરૂ કરતા પહેલા આપણે આંગણે શ્રી મંદરાજીજી નંદદેવની એના 9 વર્ષ પૂરા થઈને 10મો વર્ષનો પ્રારંભ થાય છે, જેને દશાબ્દી કહેવાય. 100 વર્ષ થાય શરૂ થાય, એનું નામ શું કહેવાય? શતાબ્દી કહેવાય. આ 10મો વર્ષ શરૂ થાય છે. જીવનમાં એક વિચારવા જેવું કે જિનેન્દ્રદેવ વિરાજિત થવાના છે એ પહેલાની આપણી ભાવનાની કેવી પણ હતી. ભાવનાને અનુરૂપ આજે ગુરુદેવસી ભાવના લીધી, એ ભાવના જે આપણને બતાવી એનો અર્થ ગુરુદેવસી લીધું એકાગ્રતા. અહીંયા આપણી ભાવના એક વિકલ્પાત્મક ભૂમિકામાં, એ પણ એની પાછળ એક ભાવના ખાલી લુખી જેવી નથી, એ ભાવનાને અનુરૂપ પુરુષાર્થ કરીને પડતી કરવાની એ ભાવના હતી. આપણા સદભાગ્ય, જ્ઞાનીનો અજ્ઞાનીઓના આશીર્વાદ અને જિનેન્દ્રદેવની પધરામણી, આપણી સદભાગ્ય, આપણા સદભાગ્ય, જ્ઞાનીઓના આશીર્વાદ અને તો શ્રીજી એવી જિનેન્દ્રદેવ આદિની, પંચપરમેશજીની, દેશાસ્ત્ર ગુરુની એ પધરામણી થઈ. જે ઉત્કૃષ્ટ ભાવનાથી આપણે એ મહોત્સવ ઉજવો, એ ભાવનામાં હવે વિચારવા જેવું છે 9 વર્ષના ગાળામાં શું વૃદ્ધિ થઈ. કલ્પના ન કરી હોય એવો યોગ મેળો હોય, ખારા સમુદ્રની અંદર એક મીઠી વીરડી મળી હોય અસંભવ છે, અને છતાં કોઈ મળી હોય, તરસ લાગી હોય તો જેવી ત્યાં એકની જરૂરિયાત ન લાગે એનાથી અધિક આ લાગવા જેવી છે. આઈ થિંક કાલે પ્રવચન સાંભળ્યા છે, એમાં 3-4 વાર બધા તાળીઓ છું ગુરુદેવની પાસ. મહા સદભાગ્ય હોય ત્યારે તો આવું સાંભળવા મળતું હોય છે. સદભાગ્ય આપણને આરાધનાના નિમિત્તોના યોગમાં લાવીને દેખા છીએ, પણ અંતરંગમાં જો એ ભાવનાને અનુરૂપ કોઈ પુરુષાર્થ નથી તો કાર્ય સિદ્ધિ નથી. તો આપણે આપણા જીવનમાં, મને એક આવા વિષમ કાળની અંદર, જોકે પરિણામ જ મુખ્ય છે, આપણે તો કાળ ઉપર આરોપ આપીએ, મને આવો યોગ મળ્યો છે તો ગુજરાતીમાં જેને કહીએ પાછું વાળીને જોવા જેવું. એટલું તો નિશ્ચિત કરીને જ આવું છે કે જેવો ભૂતકાળ ગાળો છે એવું વર્તમાન ગાળવું નથી, અને ભૂતકાળ જેવું જો વર્તમાન ગાળવું છે તો આવો એક અપૂર્વ યોગ મેળવ્યો છે. અપૂર્વ શું છે? યોગ મેળવ્યો છે. અવસર એટલે પણતી નથી થઈ, અપૂર્વ યોગ તો મેળવ્યો છે, પણ અપૂર્વ યોગમાં ભૂતકાળ જેવી જો પણતી કરી તો એની કોઈ સાર્થકતા નથી. તે આવા અવસરમાં આપણે પણ જીવનમાં સદાકાળ એક નિશ્ચિતતા રાખવા જેવી છે, મારા જીવનમાં ઉત્કૃષ્ટપણે મુખ્યપણે મારા ઉપકારી દેવ શાસ્ત્ર છે. દુનિયામાં એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જે નહીં કરવું આગળ, એ ભાવના સાથે સાથે આપણને અહીંયા નિયમસારમાં સરસ આચાર્યદેવ પૂજ્ય ગુરુદેવસિંહ ભાવના ગોઠાવે છે, એના ઉપર આપણે આવ્યો. કુંદકુંદ આચાર્યદેવ, જેને વર્તમાન કાળમાં કેવા કહીએ છીએ આપણે, કળિકાળ સર્વજ્ઞ, સિમંદર પ્રભુના શબ્દોમાં કહીએ તો ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય છે. પછી આગળ કહેવાય સદધર્મ વૃદ્ધિ કરા છે, આચાર્ય સમર્થ એ ભરતના સદધર્મ વૃદ્ધિ કરા, એવા કુંદકુંદ આચાર્યદેવના મુખ્ય 5 પરમાગમ છે. એમાં આપણે ત્રણ પરમાગમની વાત કરીએ, સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર. એમાં સમયસારી શું છે? પાંચ લબ્ધી લઈએ આપણે. પાંચ લબ્ધી આજ આવી હતી ને, પાંચ લબ્ધી શેમાં આવી હતી? પાંચ લબ્ધી શેમાં આવી હતી? અઢાર ક્ષમના હાથે એમાં આવ્યા હતા ને. એમાં તો એમાં સૌથી પહેલી આપણે લઈએ, એમાં નામ બીજી રીતે થોડાક છે, બાકી સામાન્ય લબ્ધિ અથવા સમવાય લઈએ. લબ્ધિ સાથે અહીંયા લબ્ધિ છે, આપણે સમવાય લઈએ. સ્વભાવ, પુરુષાર્થ, કાળ, ભવિતવ્ય અને નિમિત્ત. એમાં આ ત્રણ પરમાગમની સાથે શું રિલેટેડ, એમાં શું લઈ શકાય? પાંચ સમવાય લઈએ, એમાં સમયસારનો વિષય શેમાં આવે? સ્વભાવ. શું છે સમયસાર? કોના માટે છે એનો અર્થ? સમયસાર કોનો છે? એ સાધના માટેનો છે, સાધ્ય માટેનો છે કે ધ્યેય છે? સમયસાર ઇઝ ઇક્વલ ટુ સાધના, સાધ્ય કે ધ્યેય. ધ્યેય તત્વ શુદ્ધાત્મા, જેને અહીંયા શુદ્ધભાવ અધિકાર તરીકે લીધો છે. સમય એટલે આત્મા, સાર એટલે નવ કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી રહી તો શુદ્ધાત્મા જેને, તો એને પાંચ સમયમાં એક સ્વભાવ તરીકે લઈએ. પર્યાય તરીકે પણ લેવી શકાય છે. અને એના માટે 39 ગાથામાં પણ એક શબ્દ આપ્યો હતો. કયો આપ્યો હતો? સ્વભાવ વિભાવના સ્થાનો નથી, એવો શબ્દ આવ્યો હતો. આપણને એવું લાગે સ્વભાવ વિભાવ કહેવાય કે વિભાવ સ્વભાવ, એમાં શબ્દ છે વિભાવ સ્વભાવના સ્થાનો નથી. તો કે હા, એક સમયની પર્યાયમાં વિભાવ થાય એવી યોજના જો હોય તો છે. 39 ગાથા 77 પાનો છે ને, 77 પાનો 39 ગાથાનો અનુયાળ. જીવને ખરેખર સ્વભાવ સ્થાનો નથી, એટલે અહીંયા સ્વભાવમાં શું સ્વભાવ છે? વિભાવ સ્વભાવના સ્થાનો નથી. તે આશ્ચર્ય તો થાય કે નહીં કે વિભાવને એવી સ્વભાવ કેવો? અહીંયા સ્વભાવ એટલે કે એક સમયની પર્યાયમાં જીવ અને પુત્ર માટેની જ વાત છે. પર્યાયમાં વિભાવ થાય એવો પણ એક એનો સ્વભાવ, પર્યાય જ સ્વભાવ છે અને તેથી એ ટળી શકે છે. દ્રવ્યરૂપ સ્વભાવ હશે એ કોઈ દી નહીં ટળે. તો અહીંયા તો એ રીતે એક લઈએ, પણ અહીંયા આપણે સામાન્યપણે લઈએ તો ત્રિકાળી સ્વભાવ લઈએ તો એક શું છે? એનું સમય થાય પાંચ સમયમાં. પછી બીજું પુરુષાર્થ, કાળ, ભવિતવ્ય એ ત્રણ શેમાં આવે કે નિયમસાર. નિયમસાર એટલે નિયમથી કરવા યોગ્ય. તો સમયસાર એટલે ચોક્કસપણે આશ્રય લેવા યોગ્ય. આશ્રય કરવા યોગ્ય જે ત્રિકાળી દ્રવ્ય છે, જેને અહીંયા નિયમસારમાં નિરંતર કોના પણ સમજાવે છે? કારણ. કારણ નિયમસારની આખી શૈલી કારણ કાર્ય ઉપર છે. સમયસારની એ રીતે એક શૈલી જોઈએ તો શું છે? કર્તા કર્મની. કર્તા છે એ એના કર્મનો કર્તા છે. કર્મ છે તેનો કોઈ કર્તા છે. કોણ છે? પોતે છે. અને અહીંયા કીધું જો કાર્ય થાય છે તો એનું કોણ શું હોવું જોઈએ? કારણ હોવું જોઈએ. કારણ પરમાત્મા છે, સિદ્ધ ભગવાન અર્યન છે. કારણ કાર્ય જીવ છે. તો કંઈક ને કંઈક કારણ પરમાત્મા હોવો જોઈએ, કારણ સમયસાર એની શૈલીમાં. તો સ્વભાવ છે કે કારણ છે, જેને બીજા શબ્દોમાં કહીએ ઉપાદાન. કેવું ઉપાદાન? પાંચ સમયમાં પણ બે ડિવિઝન પડે છે, ઉપાદાન અને નિમિત્ત. ચાર છે એ ઉપાદાન, છેલ્લું એક નિમિત્ત છે. સ્વભાવ, પુરુષાર્થ, કાળ, ભવિત્ય શેમાં આવે? ઉપાદાનમાં. અને પાંચમું શું છે? નિમિત્ત. પણ એ જ ઉપાદાનના ચાર ભેદમાં પણ ક્યાં બે આવે? ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. તો નિયમસારની શૈલીમાં આખા જ્યાં જ્યાં ક્ષણિક ઉપાદાન છે ત્યાં ત્રિકાળી ઉપાદાન, જેમ સમયસારમાં જ્યાં જ્યાં કાર્ય છે તેનો કર્તા છે. આખી શૈલી છે કે કોઈ કે કરતા કાર્ય છે પણ કરતા નથી, તો કેવું ન બને. એમ અહીંયા પણ આવ્યું કે જે પર્યાયમાં જે લીધું ભવ્યત્વ અને અભવ્યત્વ છે, પણ બધા પાસે શુદ્ધ જીવત્વ પારણામિક એવો, પરમ પારણામિક તો બધા જીવો પાસે. તો અહીંયા ફરીથી સમવાયમાં કે પહેલું એક સ્વભાવ લીધો, એ કેવો લીધો? ત્રિકાળી ઉપાદાન. અને એના પછી ક્ષણિક ઉપાદાનમાં એ પુરુષાર્થની પણ હતી છે. કાળ અને ભવિતવ્ય જે સમયે કાર્ય થયું એ કાળ અને જે ભાવ પ્રગટ થયો એ પવિત્રદેવ, અને તે વખતે સાથે કોણ હોય છે? નિમિત્ત હોય છે. તો એ પાંચ સમવાય છે. તો એમાં સમયસર કોને બતાવે છે? ત્રિકાળી સ્વભાવમાં ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન, ત્રિકાળી સ્વભાવને દેખાડે. નિયમસાર કોને બતાવે છે? પુરુષાર્થ, પછી તે સમયનો પ્રગટ થવાનો સમયકાળ, અને પછી તે સમયનો જે ભાવ પ્રગટ થયો. નિર્મળ પર્યાય આપણે લઈએ તો એ કોણ છે? નિયમસાર. અને તે જ વખતે નિમિત્ત કોણ છે? આવી જે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાય રૂપી જો ક્ષણિક ઉપાદાન નિર્મળ પ્રગટ થયો, તેમાં નિમિત્ત રૂપે દિવ્ય ધ્વનિ છે, તો તેનું નામ દિવ્ય ધ્વનિ પ્રવચન સાર લીધું. અને આ રીતે આખું તો ત્રણ પાંચ, એમાં તો વધારે આપણે ત્રણ ઉપર ઉપાદાન અને નિમિત્ત બતાવે છે. ઉપાદાનમાં પણ આપણને ત્રિકાળી અને ક્ષણિક બતાવે. અરે આમાં આખો વિષય આવી ગયો તારી પાસે. તારે સુખી થવું છે, મોક્ષ પામવું છે, રત્નત્રય પ્રગટ કરવા છે, તે ક્ષણિક માટે તારે શું જોશે? ત્રિકાળી જોશે, અને એને અનુકૂળ એવું એક નિમિત્ત. આ ત્રણ પરમાગમમાં એ રીતે, એમાં આપણે પણ શરૂઆત સાંભળી હશે જયારે, કદાચ હમણાં તો રિપીટ એટલે શુદ્ધ ભાવ લ્યો છો, પણ ગુરુદેવસિંહ જયારે પહેર્યું હોય ત્યારે ક્યારેક કહેતા હોય અમુક જે આવી કારણ કાર્યની શૈલી, એ નિયમ સાધની જેને કહે ને એક્સક્લુઝિવ જેવી છે. સમયસારથી બધામાં આવ્યું, પણ આવા ભાવો એમાં જયારે પહેલો અધિકાર લઈએ, બાર અધિકાર આમાં છે ટોટલ, એમાં પહેલો અધિકાર કયો છે? જીવ અધિકાર, બીજો અજીવ, અને આ ત્રીજો શુદ્ધ ભાવ ચાલે છે. તો એમાં એક જીવ અધિકાર છે, અહીંયા આ કયો છે? શુદ્ધ ભાવ અધિકાર છે, અને છેલ્લો બારમો કયો આવશે? શુદ્ધોપયોગ અધિકાર. તો ત્રણમાં ફરક શું? કે બધું એક જ વાત છે? કયો કે પર્યાય? જીવ અધિકાર. જીવ તો પછી અહીંયા જુદા છે બે, સમયસારમાં જીવ અજીવ ભેગા છે, અહીંયા બે જુદા દેખાય. પહેલો જે જીવ અધિકાર છે એ પર્યાય સહિતના આખા દ્રવની વાત છે, જેને પ્રમાણનો વિષય. અને અહીંયા ગુરુદેવસિંહ તો લીધું જ હશે શુદ્ધ ભાવ અધિકારમાં. અહીંયા શુદ્ધ ભાવ એટલે સંવર નહીં, નિજરા નહીં, મોક્ષ તત્વ પણ નહીં, મોક્ષ માર્ગ પણ નહીં, મોક્ષ પણ નહીં, અથવા જે આવ્યા ઔપસમિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ કે ક્ષાય ભાવ પણ નહીં. આજે જેમ આવ્યું તો જ્ઞાન ચક્ષુ, એ 320 ગાથા ઉપરના ગુરુદેવસિંહના પ્રવચનનું પુસ્તક છે. જ્ઞાન ચક્ષુ જે વચ્ચે સૌથી પહેલા શરૂઆતના પ્રવચનો થયેલા એમાંથી જ્ઞાન ચક્ષુ તરીકે બને, ત્યારે વર્ડ ટુ વર્ડ નતું એમાંથી, એટલે જેમ આત્મધર્મ આવતો એવી રીતે એમાં જ્ઞાન ચક્ષુ કહ્યું. એટલે એવી રીતે અહીંયા આખો જે શુદ્ધ ભાવ અધિકાર થી કોની વાત છે? ધ્યેય તત્વની, જેને સમયસાર શુદ્ધાત્મા કહીએ એની વાત છે. પહેલા જે આવ્યું એક સામાન્ય સ્વરૂપ આત્માનું દ્રવ્યગુણ પર્યાયમય, તો એમાં પણ પર્યાયમાં મુનિરાજે, ટીકાકાર મુનિરાજ પદ્મવલધારી દેવે કારણ કાર્યની સંધિ કરી કે કાર્યરૂપ જો પર્યાય છે તો ત્યાં કારણસૂત પર્યાય પણ હોવી જોઈએ. એમાં તો ઉપયોગ, ઉપયોગના લક્ષણ, જ્ઞાન અને દર્શન એમ કરીને, જ્ઞાનના બે સ્વભાવને વિભાગન કરીને ભેદ હતા ને, સ્વભાવમાં પણ કારણ કાર્ય, તો કેવળ નામ કેવી છે? કાર્ય, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ, જો લિંકમાં લઈએ તો એની સામે તો કોણ છે અહીંયા? કે કારણ, સ્વભાવ, જ્ઞાન, ઉપયોગ, જેને કારણ શુદ્ધ પર્યાય તરીકે 15 ગાથામાં લીધું. તો આખું પહેલો જે જીવનો અધિકારમાં પર્યાય સહિતની વાત લીધી, હવે અહીંયા કહે છે કે તારે નિયમસાર મોક્ષનો માર્ગ, નિયમ એટલે અવશ્ય કરવા યોગ્ય, સમયસાર એટલે નિશ્ચિતપણે અવશ્ય અવલંબન લેવા યોગ્ય. એક અવલંબન લેવા યોગ્ય છે, આશ્રય લેવા યોગ્ય છે, આધાર જેવાય, અને અહીંયા શું છે? જે પ્રગટ કરવા યોગ્ય છે. ઓલા આશ્રયની વાત છે, અહીંયા વેદનની વાત છે કે અંતે તારે શું જોવે છે? તારે વેદન જોવે છે, પણ વેદનને માટે તારે કોઈ આશ્રયભૂત તત્વ જોશે. તો જે ફળ જોવે છે એની અહીંયા આપણને વાત છે, અને જે આશ્રય અવલંબન આધાર લેવું છે એની એ સમયસાર, અને આનું વર્ણન આપણને કહેનાર તો એ પ્રવચન સાર દિવ્ય ધ્વનિનો એ સાર છે. તો અહીંયા આ રીતે આપણને કશું ફરી ફરીને એક કાર્ય પ્રગટ કરવું છે સારી વાત છે, પણ કાર્યને માટે કોના ઉપર લક્ષ કરવાનું છે? કારણ તત્વ ઉપર. લીલુંછમ પાંદડા વાળું વૃક્ષ તારે જોવે છે તો પાણી ક્યાં પાવાનું છે? પાંદડા ઉપર. ના તો શું છે? લીલુંછમ કોને જોવું છે? પાંદડાને. ને પાંદડાને જ પાણી પાવું જોઈએ કે નહીં? તારે લીલુંછમ પાંદડા જોતા હોય તો તું મૂળમાં કરજે. એમ તારે જે કોઈ સાધનાની કે સાધ્યની પર્યાય જોતી હોય એના માટે, સાધ્ય તત્વ માટે, સાધના તત્વ માટે ધ્યેય તત્વ સુધી. અને એ ધ્યેય તત્વ શું છે? અહીંયા શુદ્ધભાવ અધિકારમાં અને પછી આગળ આવા શુદ્ધભાવ ધ્યેય તત્વની આરાધના કરીશ એમાં અધૂરા થશે અને તો શું થશે? વ્યવહાર ચારિત્ર ઉભો થશે. આખું છે ને કર્મસર. પેલા જીવની વાત કરી પર્યાય, એમાં સાથે અજીવ લઈ લીધું કે ભાઈ તું એકલો જગતમાં જીવ નથી, સાથે જગતમાં કેવા છે? અજીવ દ્રવ્યો પણ છે, એનું પણ તું જ્ઞાન કરી લેજે. અને એમાં ખાસ મુખ્ય વર્ણન પૂતગલનું વધારે કરીને કર્યું. અને એનાથી પછી હવે વિષય કે નિયમસાર મોક્ષનો માર્ગ તને બતાવવો છે, એના માટે ધ્યેય તત્વ શુદ્ધભાવ લીધું. અને એના પછી અહીંયા એના આશ્રયમાં અને આ ખાસ પંચમારો છે. આચાર્ય કહે છે અમારે પણ એવી દશા છે કે શુદ્ધ ભાવ ત્રિકાળી કારણ પરમાત્મા, કારણ સમયસર, કારણ જીવ એનું અવલંબન આવ્યું છે. પણ શ્રદ્ધાએ જેવું અવલંબન પૂર્ણ લીધું છે એવું હજી ચારિત્રમાં પૂર્ણ આશ્રય અવલંબન આવ્યો નથી, તો અધુરાશ રહી ગઈ છે. અને એમાં જે વિકલ્પ ઉભો થયો છે તો મુનિરાજે પોતાની ભાવના માટે નિયમસાર બનાવ્યું. તો મુનિને યોગ ચારિત્રની વાત એ ચોથા અધિકાર વ્યવહાર ચારિત્ર અધિકાર. અથવા વ્યવહાર ચારિત્ર અધિકારમાં કોણ આવી શકે? મહાવ્રત કે અણુવ્રત બે આવી શકે છે. પણ અહીંયા મુનિરાજે પોતાની ભાવના માટે બનાવ્યું છે, માટે મુનિ દશામાં. અને એમાં પણ શેની વાત કરી છે? 28 મૂળગુણની વાત કરી. કોની વાત કરી છે? 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી. ચારિત્રના જે 13 ભાગ કહેવાય છે એના માટે એની વાત કરી. અને છેલ્લે 7 બહુ જરૂરી, બીજું કદાચ ન પણ 71-75 પંચ પરમેષ્ઠી માટેની એક એક ગાથા કરી છે કે પંચ પરમેષ્ઠી કેવા હોય, તને આવી સાધનામાં આ પંચ પરમેષ્ઠી પ્રત્યેની સાચી સમજણ ઓળખાણ તો હોવી જોઈએ. તો એ સુંદર રીતે અને પહેલા તો ખબર હશે કદાચ પહેલા સંગઠનમાં જયારે ખાસ તો ઉનાળામાં વિદ્યાર્થીઓના એટલે સ્કૂલમાં ભણતા હોય નિશાળમાં એના માટેની શિબિરો થતી અને ત્યારે પણ આમ 3 ક્લાસીસ રહેતા હતા, જગન્ય મધ્યમ ને ઉત્તમ. એમાં જે જૈન સિદ્ધાંત પ્રશિખાતા એનું નાનું એવું બનાવ્યું હતું પુસ્તક, એનું નામ લઘુ જૈન સિદ્ધાંત પ્રશિખાય. અને એમની શરૂઆતમાં આ પંચ પરમેશ્વરની ગાથા પેલા છોકરાઓને શીખડાવવામાં આવતી મોઢેકા ઘનઘાતી કર્મ વિહીન ને 34 અતિશય. તો એ પણ એક સુંદર એક વિચાર છે. ઉત્પન્નકના આચાર્યદેવનો આવો વિષય ઉપર ઓછું હોય એમની અધ્યાત્મની શૈલીમાં, તો એ પંચ પરમેશ્વરની. તો એ આખું ફરીથી જીવનું વર્ણન કર્યું, ભેદજ્ઞાન માટે અજીવનું પણ સાથે વર્ણન કરીને હવે આશ્રયભૂત તત્વની વાત લીધી. પણ અત્યારના આ કાળે આ ક્ષેત્રે પૂર્ણ અવલંબન આશ્રય લઈને ચારિત્રની પૂર્ણતા થવાની નથી, તો અધુરાશ રહેશે. એના માટે એ ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો લીધો. અને પછી જે નિયમસાર એટલે મોક્ષનો માર્ગ, અને એ અધિકાર 5મા અધિકારથી શરૂ થાય છે, પરમાર્થ પ્રતિક્રમણથી. અને એની પણ પહેલી 77-81 ગાથા છે જેને મુનિરાજે શું કીધું, જેમ પ્રવચન સારમાં 71-75 પંચરત્ન કહેવાય એને પંચરત્ન કીધું છે. અને એમાં પણ ભેદજ્ઞાનની આખી વ્યાખ્યા કરીને આગળ ચાલી થયું. અને પછી એક એક બધા પ્રતિક્રમણ છે, આલોચના છે, પ્રત્યાખ્યાન છે, આવશ્યક છે, સમાધિ છે, ભક્તિ છે, એ પ્રાયશ્ચિત છે, એ બધા જ અધિકાર લેખાલા હતા. છેલ્લો જે 12મો અધિકાર છે તો ધ્યેય તત્વ સાથેની અવલંબનમાં અધુરાશ એ વ્યવહાર ચારિત્ર અને સાધના મોક્ષ માર્ગની મુનિ દશાની મુખ્યતા અને એનું ફળ એનું નામ સુદુપયોગ છે. અને આ રીતે વિચાર કરે તો આ નિયમસારમાં શું છે, જેમ સમયસારમાં નવ તત્વની વાત અધિકાર આવ્યો ને, ભલે એમાં કરતા કર્મ સાથે ને છેલ્લે સર્વ શુદ્ધ જ્ઞાન, પણ એ રીતે આખું એમ અહીંયા પણ કોની વાત કરી છે, કોની વાત કરી છે, નહીં કઈ જીવ સાત તત્વથી વિચાર કરીએ તો જીવ જીવ અધિકાર છે, અજીવ અધિકાર, પછી શુદ્ધ ભાવ છે એ આશ્રયભૂત તત્વ અને એની સાથે અધુરાશ્રયો, તો જેમને આશ્રય બંધ હતો એમ વ્યવહાર ચારિત્ર, અને ત્યાં પછી કોની વાત હતી, સંવર્ધની જે અને ભલે અધિકાર આગળ પાછળ છે પણ અહીંયા પછી એ સાત તત્વથી લઈએ તો આખો મોક્ષ માર્ગમાં જે છે પાંચ થી લઈને અગિયાર ગુણ સ્થાન સુધી એ કોની છે, સંવર્ધની છે, અને છેલ્લો શુદ્ધ ઉપયોગ એટલે કોની વાત છે, મોક્ષ તત્વની વાત. સર્વાંગ બધી વાતો આમાં આચાર દેવે એ કલ્પના કરવા બિયોન્ડ ઇમેજિનેશન છે કે આચાર દેવે શું આપણા માટે મૂકી ગયા છે. એક શબ્દોની રચનામાં પણ આખું જેને કને તત્વ ખડું કરી દીધું એ નજર સમક્ષનું, એવી સર્વાંગે વાત એ કરી દીધી. અને ગુરુદેવ જેમ આપણે બોલીએ છીએ સમય સાધીની સ્તુતિમાં શું લખ્યું છે, એટલે એમાં લખ્યું છે સમયસારમાં કુંદકુંદા આચાર્ય રચના કરી અમૃતચંદા છે શું કર્યું, સાથિયા અમૃતે પ્રેરા ગ્રંથાદિ, એમ જેમ અહીંયા આચાર્યદેવની અને મુનિરાજની અહીંયા છે એમાં ગુરુદેવસિંહ જાણે એમાં શું છે, સુંદર મજાના આકૃતિ બની ગઈ હતી ફિગર, અને એમાં કલર બને તો આખું શું થઈ જાય, ચિત્ર બને, આઉટર લાઈન હોય ને એને બધી, અને એની અંદર કલર પૂરે તો શું થાય આખું, એમ અહીંયા જે કોઈ આચાર્યદેવોએ કર્યું મંદિર ઉપર જાણે કળશ ચડાય એ રીતે ગુરુદેવસિંહ અહીંયા ભાવો કાઢીને આપણને વાત કરે છે. એમાં શુદ્ધ ભાવ અધિકાર બહુ જ વિચારવા જેવું, જેમ સમયસારમાં કર્તા કર્મ અધિકાર જે સ્પેશિયલ આખો છે, ફરી ફરીને ત્યાં કર્તા કર્મ છે તો કોઈને કોઈ કરતા હોય ને હવે જેમ અહીંયા તારે કાર્ય જોવે છે તો સમજી લઈને પહેલા કારણ ગોતવું પડશે, કારણના અવલંબન વગર ક્યારેય કાર્ય દશા પ્રગટ નહીં થાય. તો એ કોણ છે, એ કારણ કોણ છે, બીજી ભાષામાં કહીએ શુદ્ધ નહીંનો વિષય કોણ છે, અહીંયા જે આપણને આખો શુદ્ધ ભાવ અધિકાર છે એ કોની વાત છે, જે 14 નંબરની ગાથામાં જે પાંચ ભાવ સ્વરૂપ શું છે, પાંચ ભાવ સ્વરૂપ કોણ છે, હું પોતે એ સાથે શુદ્ધ નહીંનો વિષય છે ને, જે નહીં એ શબ્દ છે ને, જે નહીં અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંખ્ય એ પાંચ ભાવ રૂપ આત્માને જોવે છે, તો એ વિષય બતાવ્યો શુદ્ધના, આ એ જ અહીંયા શુદ્ધ નહીંનો વિષય શું છે, એ શુદ્ધ ભાવમાં અહીંયા અશુદ્ધતાની તો વાત જ નથી, શુદ્ધપણતેની પણ વાત નથી, શુદ્ધોપયોગ દશા જે નિરીકલ દશા છે એની પણ વાત નથી, શુદ્ધપણતિ અને શુદ્ધોપયોગનો જે વિષય છે આ એની અહીંયા આપણને વાત એ કરે છે. અને એનો પ્રારંભ કરતા જ થોડું ગુરુદેશ લીધું તો 38 ગાથા લીધું તો કયો શબ્દ યાદ કર્યો હતો, અહીં આપણને જે શબ્દ આવ્યો હતો 41 નંબરની ગાથામાં કયો શબ્દ આવ્યો હતો, એની સાથે આપણને આ ચાર પૂર્વોક્ત ચાર ભાવો કેવો શબ્દ છે, 83 પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ લીધો હતો ને ગુરુદેવ, 83 પેજ ઉપર 41 નંબરની ગાથામાં પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત છે શબ્દ, એ જ ને 38 ગાથામાં કયો શબ્દ આવ્યો છે, એ કરતા બીજો એક શબ્દ ગુરુદેવ કોઈ યાદ કરે છે, મૂળ ગાથા જો એમાં 75 પાનો બહિસ્તત્વ આવ્યો તો શબ્દ છે એનું છે ને, અન્વયાર્થમાં છે ને, મૂળ સંસ્કૃતમાં છે જીવાદિ બહિસ્તત્વ છે ને, જીવાદિ બાહ્ય તત્વ અને બાહ્ય તત્વ હોવાથી કેવા છે, એ આમાં કારણપૂર્વકની આખી વાત જેમ ગુરુદેવ આખું પ્રવચનસારની વાત કાઢીને ગુરુદેવ શ્રી એક શબ્દમાંથી આખો ત્યાં પ્રવચનસાર સુધીની ગાથા લઈ ગયા હતા, કયો શબ્દથી, 47-48 જે કહે ને એટલે 48 દૂરદર્શન આવું ક્યારેક બોલે ને ત્યારે ત્રીજો બોલે ને ત્રીજો બોલે એટલે પ્રવચન સાંજનો ત્રીજો ચરણ ચલિકા સમજવો શું છે આ ત્રીજો બોલ્યા હતા પ્રવચન સાંજમાં ત્રીજો પેલા કે કેમ આવે છે પછી ત્રીજો ત્રીજો એટલે ત્રીજો અધિકાર સમજવાનો નામ તત્વ જ્ઞાન તત્વ અને એમાં પણ 47-48 બોલ્યા ત્યારે સમજી લેવું 201 થી એ શરૂ થાય એટલે સમજી લેવું હવે એ તો થોડું પરિચય પછી ગુરુદેવ બોલ્યા પછી 247 પણ 47-48 બોલે ત્યારે તો ફરીથી શબ્દ ક્યાંથી આવ્યો તો આખો એ વાસ ક્યાંથી લીધો ભાવનાથી અહીંયા શબ્દ છે ને ભાવનાથી એ બધા ઘણા એવો અર્થ કરજો અહીંયા ભાવના લખ્યું છે એટલે ભાવના એટલે વિકલ્પ સુભરા આપણે મને ભાવના છે પૂજાનો ભાવ આવ્યો યાત્રાને અહીંયા ત્યાં ભાવના એમ નથી શું શબ્દ છે ભાવના એટલે એકાગ્રતા અને એના ઉપરથી ગુરુદેવ એમાં સરસ કારણ આપ્યું શું કારણ આપ્યું તસ્માત કરીને શબ્દ હતો સંસ્કૃતમાં જયસેન આચાર્યની ટીકામાં કારણ કે બહુ પણાની અપેક્ષા છે દાખલો એક આંબર વન હોય એમાં આંબાના ઝાડ હજારો હોય બે ચાર લીમડાના પણ બે વડના હોય ગમે ને પણ કહેવાય શું છે એવી જ રીતે શ્રાવક દશામાં ભલે મુખ્યપણે શું હોય છે શું વિકલ્પ હોય છે પણ એનો અર્થ નથી કે એમ વચ્ચે સદુપયોગ ના હોય આ બહુ જ ગુરુદેવસિંહ ઘણી વાર કારણ કે ઘણા એવા જ અભિપ્રાય હતા કે અત્યારના ભરત ક્ષેત્રમાં પંચમ કાળે સદુપયોગ હોય જ નહીં અને એના માટે ખાસ અને ફરીથી બીજું ટોટલમાંજીનો શું આ ગુરુદેવસિંહ આધાર સાથે પહેલા જ અધિકારમાં પંચ પરમેશ્વર વર્ણન છે એમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ ત્રણે કોમનમાં સુદોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરે શબ્દ શું છે તો પંચમારામાં મુનિરાજ હતા કે સ્વયં કુંકના આચાર દેવથી લઈને તો એ દશા કરે આવી એમને સુદોપયોગ હોય છે અરે પંચમ ગુણ સ્થાને પણ એમાં પણ આવ્યા કે પાંચમું ગુણ સ્થાન કેવું હોય વધતો વધતો શુભ ભાવ પણ વધતો વધતો એટલે અહીંયા શુદ્ધતા ન હોય એવો નથી ક્યારેક પણ એ સામાયિક કાલે એને સદુપયોગ આવતો હોય એટલે એક શબ્દ ઉપરથી આખા ગુરુદર્શિત તે વખતે અભિપ્રાય ચાલતા હોય ને એની સામે શાસ્ત્ર આધાર આપીને ન્યાયથી પ્રૂવ કરતા હોય તો અહીંયા આપણને ફરીથી તો આડત જ ગાતા ઘણી વાર આમાંથી આપણને બતાવતા હોય છે ગુરુદર્શિત એમાં થોડું આ પટેલ લઈએ આપણે ચાલી તો ગયું છે છતાં આપણે લઈએ 75 પાનો છે શુદ્ધ ભાવ અધિકાર 38મી ગાથા એનો આપણે ટીકાથી લઈએ આ પછી કોમન કોમા છે અલ્પ વિરામ શેના માટે હશે ને તો આ હે ઉપાધિ આ જે છે ને એ હે માટે નથી એ આખા વિષય માટે છે એટલે આ શબ્દ છે ઘણી વાર એ વિચાર વાત છે કે આ હે એટલે તો ઓલું આ હે ઉપર હોય છે આ એટલે આ ગાથાની ટીકામાં શું છે એ ટીકામાં અને આ અત્યાર સુધી નિયમ સાથે આવેલું છે જોયું હશે કોઈ પણ ગાથાની શરૂઆતમાં પદ્મમલ ધારિત્ર એક સેન્ટન્સ આવશે વાક્ય કે આ ગાથામાં શોની વાત છે કોઈ પણ આ શૈલી તમને પ્રવચન 85મી કાયમાં પણ અમૃતચંદ્રાચાર્યની મળશે સમયસાની શૈલી આખી કેવી છે ક્વેશ્ચન આન્સર ઉપના છે શિષ્ય પ્રશ્ન પૂછે છે ગાથાની પેલા કળશ પણ હોય ક્યારેક અને એની ઉપર ધાતુ કે પણ અહીંયા તો આખું કહે છે તો આ એટલે આ ટીકા 38 ગાથામાં કોની વાત છે હે ઉપાધિ તત્વના સ્વરૂપનું કથન છે કોનું સ્વરૂપ જાણવું હેનું કે ઉપાધિ ના અમારે તો ભાઈ જે ઉપાધિ કરવું એનું જાણવું અમારે પૂરતા હે નું શું કામ છે પણ હવે અરે પણ એ પેલા એ હે છે કે નહીં તને નક્કી ક્યાંથી થયું એ બહુ સ્વરૂપ વગર તો ક્યાંય આગળ વધારશે નહીં સ્વનું હો કે પરનું સ્વરૂપ સુધી જો પહોંચશું તો જ તને એની યથાર્થ ખબર પડવાની છે જે સ્વરૂપ સમજ્યા વિના અપૂર્વ શરમાં લઈએ તો બહુ સરસ એમાં લખ્યું છે રજકણ કે રીતિ વૈમાનિક દેવની સર્વે માયના પોતગલ વિવિધ સ્વભાવ ફરીથી આગળ શું માયના શબ્દ છે આગળ સર્વે માયના તો સર્વમાં એક આવે કે અનેક આવે બહુ સિમ્પલ વાત છે સર્વમાં એક આવે કે અનેક આવે બધું નો આવે, સર્વ એટલે બધું આવે, તો બધુંમાં એક હોય કે અનેક હોય? તમે જ બધું કહો છો, સર્વ એટલે બધું, એ જ રે, બધુંમાં એક હોય કે અનેક હોય? અનેક હોય ને. આ જ આખી દ્રષ્ટિનો મોટો ફરક છે. તને સર્વમાં વિવિધતા દેખાતા રાગવેશની ઉત્પત્તિ થશે, અને અનેકતામાં સર્વમાં એકરૂપ સ્વભાવ દેખાશે અને એકરૂપ નિર્મળતા થશે. આપણે શું જોઈએ છે? વિવિધતા જોઈને એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરીને રાગવેશને જન્મ. સર્વ તો આપણી દ્રષ્ટિમાં સર્વ કીધું, અને જ્ઞાનીના દ્રષ્ટિમાં સર્વ ખુદ ભલે એક સ્વભાવ, એક સ્વભાવ. એમાં સ્પર્શ રસ ગંધવણ સિવાય બીજું તને મળે છે? શું તને તને આ જે દેખાય છે, તારી મોહ વૃત્તિએ તને અનેકતા દેખાડે કે ક્યાં ધૂળ ને ક્યાં વૈમાનિક દેવના વૈભવ. અરે તે શું જોયું, શરૂ સુધી કેમ ન પહોંચ્યું? એમ અહીંયા બહુ જ જરૂરી છે. શું જરૂરી છે? શરૂ સુધી પહોંચવા જેવું છે. હેયને પણ હેયપણે જાણીશ, એ પણ એક સ્વરૂપનું જાણે, અને જે હેયને હેયપણે જાણે એને અત્યાર પેડા વગર રહેશે, અને નથી તો હેય તે જાણ્યા જ નથી. જેમ ભેદ જ્ઞાન કરવા માટે કોને જાણવું પડશે? સ્વ કે પરને? અરે પણ ભેદ નહીં જાણે તો જુદું કેવી રીતે કરી શકે? સ્વ પર ને પરશું એમાં યા હેય અને ઉપાધિના સ્વરૂપનું. અને એની જ વાત, એવી જ વાત, આવા શબ્દો ક્યાંય હજી આવી નથી, પણ આવી તો ગયા છે ને 79 તો સાંભળી લીધું ને એક સિરીઝમાં. આવો ક્યાં હતો બીજું હેય ઉપાધિની? આવા જ એક જ સ્વરૂપ છે. આ હે ઉપાદે અથવા ત્યાગરણના સ્વરૂપનું કથન છે. 50મી ગાથા 102 પાનો 50મી ગાથા. તો એક બહુ જ ફરીથી વિચારવા જે તમારે ઘણું ચાલી ગાતે વિચારવા જેવું છે. શુદ્ધ ભાવ મુખ્ય જે આખા નિયમ સારનો, ભલે આખો મોક્ષ માર્ગ જ દેખાડવો છે પણ એનો વિષય, તો એના માટે પ્રારંભ પણ હે ઉપાદેથી કર્યું અને પૂર્ણાહુતિ પણ હે ઉપાદેથી. 51 ને 55 તો આગલીની જે અધિકાર આવે ને એની લિંક માટેની છે, પછીની જે જાત આવવાની 51 કે 55. બાકી મૂળ જો શુદ્ધ ભાવ અધિકાર કહીએ આપણે તો એ કયો છે? 38 થી 55. તેમાં પણ શબ્દો હતા હે ઉપાદે, અહીંયા પણ એ શબ્દો મેળવ્યા. આ હે ઉપાદે અથવા ત્યાગ ને ગ્રહણના એનો આપણને અહીંયા સ્વરૂપનું કથન મૂળભૂત બસંતે ત્યાં સુધી પહોંચ્યા. શું છે? 5 સંવાદમાં પણ સ્વભાવ ચૂકીને બધે જોઈ પહોંચી પડે. સ્વભાવ કહો, સ્વરૂપ કહો, લક્ષણ કહો, જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી યથાર્થ આપણને એની સમજણ થવાની નથી. તો હવે ચલો વાત લઈએ છીએ. તો પહેલી આમાં ટીકામાં હવે બે મુખ્યતા બે વાત કરી. કોણ બે વાત કરી? હે અને ઉપાધિ. અને એ તો મૂળ કુંકનાચાર્ય જ કીધું છે ને, કે આમાં કુંકન આચાર્યમાં ચલો મૂળ ગાથામાં હે ઉપાધિ ક્યાં આવ્યું? કે જો પેલું બાહ્ય તત્વ જીવાદિ સર્વે, સર્વે કહીને એટલે શું છે? સાથે સાતમાં લઈ લેવા, નવે નવે તો નવે પણ લેવા. સર્વે લે બાહ્ય તત્વ જીવાદિ સર્વદા જીવાદિ, એમાં કોણ આવી જાય? જીવાદિ સર્વે તત્વ જે એટલે સાથે સાતમાં કોણ આવી જાય? પણ કોણ? મારા સિવાય એટલે ખાલી જીવ જ લેશું? આદિ હું બોલું છું જીવ અને જીવાદિમાં આદિમાં કોણ તત્વ લેશો? સાથે સાથે પછી શું નામ દેતા? કે આશ્રમન મોક્ષ પણ છે એ નથી યાદ આવતું. એક બહુ જ વિચારવા જેવું છે. મોક્ષ તત્વ પણ હે છે એ ત્યાં સુધી પહોંચનાર જીવ કેવો હશે? મહાવીર્યવંતનું આ કામ છે. શું છે? ફરીથી કયો અધિકાર ચાલે છે? શુદ્ધ ભાવ એટલે કોણ? અરે જેની આગળ જેમ આવ્યું છાયક ભાવ પણ નથી એ બધા કેવા છે? ભાવાંતર છે, આવરણવાળા. આવ્યો ને સત્વ છેલ્લા, આવ્યું કે નહીં? છાયક ભાવ આવરણવાળું છે કે આવરણ વગરનું છે? ફરીથી સાહેબ, ભાવ આવરણ વાળું છે કે આવરણ વગરનું છે? આવરણ છે કે નહીં? બધી આગળ પછી એ વાત. આવી એક દ્રષ્ટિની એક અંદરની સૂક્ષ્મતા સુધી પહોંચવું મહાપુરુષાર્થી પુરુષોએ આપણને આ શબ્દો કીધા એને ઊંડાણોથી વિચારવા દે. અરે જો મોક્ષને પણ બહિર્તત્વ કહીને હે કહેવાનું તો તના તારી પણતીમાં એક કોઈ ભાઈના અનુકૂળતા સાતાનો ઉદય આવ્યો કે પુનનો ઉદય એકાકાર કેમ થાય? જો ખરેખર આ એક અધિકારની એક ગાથા આખી એક ગાથાનું એક વાક્ય પણ વિચારીએ કે શું શબ્દ વાપર્યો છે? જીવાદિ બાહ્ય તત્વ હે છે. તો આદિમાં કોણ લેવું? ખાલી બીજા જીવના જીવ નહીં, આશ્રમન પણ નહીં, સંવર્ધ જે અપૂર્ણ મોક્ષ જે મારું શું છે? સાધ્ય તત્વ છે. ધ્યેય તત્વની આગળ સાધ્ય તત્વનો પણ અહીંયા નિષેધ છે. ગુરુદેવજી આજના પ્રવચનમાં શરૂઆતમાં જ એ વાત ઉપાડતી કે આ શું છે? એક સમયની પર્યાય છે, આશ્રય કરવા યોગ્ય નથી. હવે કારણ કે જે નાશવાન તત્વ હોય ને કોઈ આશ્રય કરવા યોગ્ય ન હોય. તો અહીંયા ઉપાધેય તરીકે ઉપાધેયમાં પણ બે પ્રકાર છે, આશ્રયભૂત ઉપાધેય અને પ્રગટ કરવાનું ઉપાધેય. તો જે કોઈ નિર્મળ પર્યાય છે એ બધી કેવી છે? આજે જે પાંચ ભાવની વાત આવી તો પાંચ ભાવમાં કોની વાત છે? હેયની, ઉપાધેયની, કોની વાત છે? હે ઉપાધેય બે ની વાત છે. ચલો ઉપાધેયમાં પણ કોની વાત છે? આશ્રયભૂત ઉપાધેય કે પ્રગટ કરવાની વાત છે? પાંચ ભાવની વાત કરું છું. પાંચ ભાવમાં પહેલું તો હે ઉપાધેયની વાત છે. અને ખરેખર એક હે ઉપાધેય તો બધું જેમ આખું વિશ્વ આવી જાય, જેમ છ દ્રવ્ય કહીએ, સાત તત્વ કહીએ, બધું જાય. તો અહીંયા પાંચ ભાવની અંદર હે કોની વાત છે? હે કે ઉપાધેયની? બેની વાત છે. બરોબર છે. આમાં હવે એમાં ઉપાધેયમાં કોની વાત છે? આશ્રયભૂત ઉપાધેય તત્વ કે પ્રગટ કરવાનું ઉપાધેય તત્વ? બેની વાત છે. ચલો લઈએ ઔદયિક ભાવ. એ શું કહે છે? હે દુઃખદાયક પ્રગટ કરવાનો છે. આ ચાર ઉપાધેયમાં ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાયિક પ્રગટ કરવા માટેની નિર્મળ પર્યાયની વાત. અને જે છેલ્લું પરમ પાણક પેલા છે, ભવે તો એને ગુણ કરીને મુખ્ય થાય, એ કેવું છે? આશ્રયભૂત ઉપાધેય. એ વાત અહીંથી આખી પહેલેથી શરૂઆતથી આખી વાત. અને આ એક શૈલી જો વિચાર કરે ને કે આવું આગળ આવી ગયું હશે. ઉદય સ્થાન ને જેવા છે ચાર પ્રકાર આવી ગયા હતા ને, સ્થિતિબંધ સ્થાનો બધા આવી ગયા છે ને, એ બધું વર્ણન કોનું હોય? પાંચ ભાવનું વર્ણન, આનું વર્ણન બધું શેમાં હોય? જૈન દર્શનનો વ્યવહાર છે. અન્ય મતની તો વાત નથી. તો પહેલું અહીંયા કરાવે છે જેમ સમયસારની 50-55 ગાથા. કોની વાત છે? જીવનજી અધિકારમાં છે 50-29 બોલ છે ને. તો કોની વાત છે? શરૂઆત ક્યાંથી લીધી છે? 29 બોલમાં વર્ણાદિગુણ સ્થાનાંત ભાવો જીવના. તો શરૂઆત પહેલો બોલ વર્ણ થઈ લીધો છે અને લાસ્ટ ગુણ સ્થાન લીધો છે. તો એ જીવનો જૈન દર્શનનો પેલો વ્યવહાર છે જ કર્યો. એ બધા છે. કદાચ 49 ગાથામાં પણ એટલો શબ્દ આવશે કે છે. સૌથી પહેલો રસનો છે ને, એમાં છ દ્રવ્ય સ્વરૂપ લોક છે એને એસ્ટાબ્લિશ કરે છે. અને છે તો પછી એનાથી ભેદ પડાવે છે. તો એનો હેય હોય, ન હોય આકાશના ફૂલ છૂટવા કે ન છૂટવા, લાગી
છે
છૂટવા પછી એને સાચી રાખવા શું કરો? અરે પછી છેદ નહીં, પછી એને તારે લઈને કે તોડી પાડવાને કોઈ કર, એમ અહીંયા પેલું એ સિદ્ધ કરે છે. તો એ અહીંયા પાંચ ભાવની અંદર આશરો એ દુઃખદાયક ઔદયિક ભાવ જે છે એ તો હે છે. બાકીના ઉપાધેયમાં જે ઔપસમિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ. અને ક્ષાયિક ભાવ તો ખરેખર તો કેવો કહેવાય? સાપેક્ષ છે કે નિરપેક્ષ છે? નિરપેક્ષ છે ને. ક્યાં ક્યાં કર્મ ને કર્મની હયાતી જ નથી ત્યાં. આ પણ એક શૈલીઓ જૈન દર્શનની છે. અરે જૈન દર્શન તો કહે છે કે આ ભાઈ જેલમાંથી છૂટા એમ કહીને એના વખાણ કર્યા કે એની હિંસા દેખાડે. તો જેલમાં છૂટાની વાત કરે, બંધારણ નથી વાત કરતા અમે. અરે ભાઈ તે કીધું નથી પણ તારામાં એ અપેક્ષા છુપાયેલી છે. તો એ જ હું પરમ પારણામિક ભાવ જે છે જેના શુદ્ધ પારણામિક ભાવ, શુદ્ધ જીવત્વ પારણામિક ભાવ એ એવું તત્વ છે કે જેમાં એને ક્ષાયિક ભાવ પણ હતો અને એટલે પેલા ઉદય ભાવ હતો અને ક્ષય ભાવ થયો, એવી પણ સાપેક્ષતાની કે અભાવની, સદભાવની કે અભાવની સાપેક્ષતા લાગુ નથી પડતી. આ એવો એક તત્વ સુધી આપણને એક લઈ જાય છે. ઔદયિક ભાવ આશ્રમમાં સદભાવ રૂપની અપેક્ષા છે, ઔપશમિક અને ક્ષાયોશમિકમાં એક અલ્પરૂપની, અને ક્ષાયિક ભાવમાં તો પૂર્ણ રૂપની અભાવની. પણ મને સાપેક્ષતા જોતી નથી. કારણ એની જ વાત તમે જો આપણે વિચારીએ તો છઠ્ઠી ગાથામાં આત્માને કેવો કીધો છે, પ્રમત રહીત કીધો છે કે અપ્રમત રહીત કીધો છે?
બંને.
પ્રમત એટલે શું? એટલે પાંચ ભાવમાં જોઈએ તો પ્રમત શેમાં આવે? ઔદયિક ભાવમાં, પ્રમાદમાં આવે. અને અપ્રમત શેમાં આવે? ઔદયિક, ક્ષાય શ્રમિક ને ઔપશ્રમિક ને એમાં બધામાં આવે. તો અપ્રમત તો સારું કે નહીં? જાગ્રત દશા છે, પુરુષાર્થની દશા છે, એમાં પણ શું છે? અપ્રમત પણ પ્રમતના અભાવની સાપેક્ષતાનો ભાવ છે. કેવળ જ્ઞાન સિદ્ધ દશા પણ એક સંસારના અભાવની સાપેક્ષતાનો ભાવ છે. અહીંયા કેવળ જ્ઞાન સ્વરૂપની વાત છે, કેવળ જ્ઞાન પર્યાયની વાત નથી. કેવળ જ્ઞાનની પર્યાય સાહિત ભાવ છે અને કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ પરમપાણાની ભાવ છે. એક સાપેક્ષ ભાવ છે, એક નિરપેક્ષ ભાવ છે, એક ક્રિયારૂપનો ભાવ છે, એ નિષ્ક્રિય તત્વનો ભાવ છે. 320 ગાથા કહીએ તો એની સુંદર રીતે આપણને અહીંયા સુદભાવ અધિકારની વાત એ લે છે કે કેવળનાની સાધ્ય છે અને કેવળના સ્વરૂપ છે એ આત્મા કેવો છે? એ ધીરી તત્વરૂપ છે. તો એની વાત. અને જો આ રીતે હજી બીજી વાત એક લઈએ ફરીથી, અહીંયા જે સદભાવ પરમપ્રાણામિક ભાવ છે એ કર્મના સદભાવ રૂપની સાપેક્ષતા કે કર્મના અભાવ રૂપની સાપેક્ષતા? બે જી રહે, કર્મનો સદભાવ કે અભાવ. અને એથી વિચાર કરીએ એને એવું નામ પણ અપાતું નથી. એવું ક્યાં આવે? સમય સાર. સમયસારમાં એને ત્યાગ કર્યો, અશુદ્ધતાનો ત્યાગ કર્યો એવું નામ પણ એને નથી. 34મી ગાથા છે, જ્ઞાન પ્રત્યાખ્યાન છે ને, કે એવું શબ્દ છે ટીકામાં અમૃત રહે, એવું નામ હોવા છતાં પણ એ દ્રવ્ય સ્વભાવથી જોઈએ તેને નામ પણ નથી. આજે ગુરુદેવ સરસ કીધું નામ પણ ન લાગુ પડે, કારણ કે પૂર્વે હતું અને ગયું તો કસવાશે. પર્યાયમાં સાહિબ ભાવ એટલે એમ કીધું કે કારણ કે ઔદયિક ભાવ પહેલા હતો અને હવે નથી, તો હોવામાં ન હોવાનું અપેક્ષા લાગુ પડે. પણ જેમાં અનાદિનું છે જ નહીં એને શેની અપેક્ષા? આ એ તત્વની આપ્યું. જ્યાં ક્ષાય ભાવની પણ સાપેક્ષતા નથી એ શુદ્ધ ભાવ, તો અહીંયા એને અહીંયા કેવો કીધો છે? એ ઉપાધિ તત્વ કીધો છે. ફરીથી શુદ્ધ ભાવ અધિકારમાં ઉપાધિ તત્વ એટલે કોણ? આશ્રયભૂત ઉપાધિ તત્વ, પ્રગટ કરવા યોગ્ય નહીં એની વાત છે. તો એમાં એ વાત કરીને પહેલી જ લાઈનમાં આપણને હે કોણ છે એની વાત. જો અહીંયા એક બહુ આચાર્ય કુંકન આચાર્ય વાંચ્યું તો જીવાદી હે છે બાહ્ય તત્વ, અને એ કેવા છે? હે તત્વ કેવા છે? કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયો જે છે એ કેવી છે? હે. અને હવે એનો ઉપાય દઈ, અહીંયા સુધી હે ની વ્યાખ્યા. હે કોણ છે? કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાય. બરોબર. અહીંયા ગુણ પર્યાય એટલે અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય બે લઈ લેવાની, એ પદ્મબંધ અને આમાં અહીંયા શૈલી છે. ગુણ એટલે અર્થ પર્યાયની વાત કહેવાય અને પર્યાય એટલે વ્યંજન, પણ કોઈ પણ પર્યાય લઈ લે. કર્મ ઉપાધિ જનિત એટલે કઈ લેવી? કર્મ સાપેક્ષ અને કર્મથી નિરપેક્ષ, એ બધાથી જે પર્યાય છે એને કેવી કીધી? હે, જે બાહ્ય તત્વ. હવે કે છે એનાથી વ્યતિરિક, વ્યતિરિક એટલે એનાથી રહિત, જુદો ભિન્ન રહિત. અને હવે બે આત્મા, આત્મા આત્મા નહીં, કેવો કીધો? ઉપાધિ. તો ઉપાધિ કોણ આવ્યું? સોરી, ટાઈમ તો થઈ ગયો, એટલું જ પૂરું કરી અને વ્યાર્થ. ફરીથી પેલું શું આવ્યું? હે તત્વની વ્યાખ્યા. પેલું હે તત્વ કીધું કોણ છે? જીવાદિ બધા તત્વો સાથે તત્વો છે એ. હવે એ કેવા છે? એ હે કેવાય? કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાય. કર્મ ઉપાધિ જેને સાહેબ થયો સદભાવ રૂપમાં વધી અભાવ રૂપની ઓપ્શન એક સાહેબ સમને સાહેબ એ હૈ નહીં. તો હવે ઉપાધિ કોણ છે કે આવી જે પર્યાય જનિત જે ભાવો છે એનાથી વ્યક્તિ રે હેથી વ્યક્તિ રે. હવે કોણ આત્મા આત્માને ઉપાધિ છે તો કોણ ઉપાધિ છે એવું કઈ એવું લખ્યું નથી કાઢે આત્માને આત્માને તેમાં કયો આત્મા પાછું બે આત્મા લઈ લીધા જો બહુ જ વિચારવા જેવું છે ચટ્ટી ગાથા વિચારવા જેવી છે આમાં આત્મા એ પાલો આત્મા એટલે ત્રિકાળી આત્મા અને આત્માને કે આવું જે કરે છે એવા સુધાર એટલે એવા જેને કે સાધક આત્માને પેલો જે આવ્યો એ ત્રિકાળી આત્મા આવો આત્મા અને આત્મા કોને કોને એટલે સાધક આત્માને ઉપાધિ છે. ઉપાધિ તો છે પણ આવું કરે છે જેને છઠ્ઠી ગાથામાં કીધું ઉપવાસવામાં આવતા શુદ્ધ કહેવાય. તો શુદ્ધ કોણ છે કે પ્રમત અપ્રમત આચાર્ય એ તો છે પણ તને ક્યારે ખબર પડશે કે ઉપાસન એમ અહીંયા શુદ્ધાત્મા આત્મા ત્રિકાળી ભગવાન કારણ પરમાત્મા તો કેવો છે હેથી રહી ઉપાધિ તો છે વ્યતિરિક પણ કોને કે આત્માને એટલે કોણ સાધક આત્માને અને એ સાધક આત્મા કોણ તો અહીંયા આપણને મુનિરાજની વ્યાખ્યા આવશે. આવે છે ને સહજ વિરાળ રૂપી મેલના શિખરના શિખામણી. તો આ રીતે આ ગાથામાં બે વાત છે હે અને ઉપાધિ. હવે ત્રીજી કોની વાત છે જેણે હેને છોડીને ઉપાધિનો અવલંબન લીધેલા સાધકા આ રીતે ત્રણ પૈઠામાં આ પહેલી 38મી ગાથામાં હે તત્વ કોણ છે ઉપાધિ તત્વ કોણ છે અને આવું કરનાર કોણ છે. વાતોના વડા કરનાર નથી આવું જેને પ્રણમન થયું જે આપણને છઠ્ઠી ગાથા સમયસારમાં કોની વાત છે ઉપાસવામાં પેલું કેવું શુદ્ધ શબ્દ આવ્યો પેલું હે ઉપાધિ છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત હે છે નાયક ભાવ એ ઉપાધિ અને આવું કરનાર એ રીત શુદ્ધ કથા એ રીતે એને જે વાંચે એમાં પણ
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
સાથે એવી સિદ્ધ દશાને પ્રાપ્ત ઉકાગ્ર બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાન થી મહાવીર ભગવાન પર્યંત 24 જગેન્દ્ર ભગવાન દિવ્ય ધનીના ધોધ દેવડાવનાર અનંત ચતુર્શ્રી જયારે શ્રી સિમંદર ભગવાન થી અજિત વીર્ય ભગવાન પર્યંત 20 વીરમાન જીનેન્દ્ર ભગવાન હમ ભક્તોને અડક સાધનાને માર્ગ બતાવનાર એવા શ્રી બાહુબલી મણીન્દ્ર ભગવાન નો જય હો. દ્વાદશાંગી નિત્ય બોધક મોક્ષ માર્ગ પ્રકાશક જીવાણી મહાતનો જય હો. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા શુદ્ધ ઉપયોગ ધારી હાથતા ચાલતા સિદ્ધ સમાન પ્રચુર સ્વ સંવેદનના આસ્વાદી કુંકુંદાચાર્ય આદિ સમસ્ત મહાસમર્થિ ગંબર મુનિ ભગવંતોનો જય હો. પુરુષાર્થ પ્રેરણામૂર્તિ અધ્યાત્મ સદગુરુ અધ્યાત્મ યુગ સૃષ્ટા એવા પૂજ્ય સદગુરુ દેવ શ્રી કાનજી સ્વામીનો જય હો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યના અનુપમ સાધક એવા પ્રશ્નમૂર્તિ ભગવતી મહાતનો જય હો. મુનિદશાની અપૂર્વ ભાવના ભાવનાર એવા પરમ એવા પરમ કૃપાળુ દેવાદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. વિતરાગ દેવશાસ્ત્ર ગુરુની પધરામણીનો મંગલ દશાબ્દી વાર્ષિક મહોત્સવ દીનનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવા
આરતી તોય જપો દિન રે જોતે શરણા રહે સો પાવે સુખ છે જાવાની કે કાન થે સુજે રોકાલો તો વાણી મસ્તક નમો સદા દે તુ દો બોલો જિનવાણી માતનો જય
સવારે પ્રવચન કેટલા વાગે છે?